તારીખ 22/2/1993 મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રથમ અધિકારના પાના નંબર 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 16.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પ્રથમ અધિકારના પાન 18માં શ્રોતાનું સ્વરૂપ કહે છે. હવે અત્યાર સુધી વક્તાની યોગ્યતા કેવી હોય એ સમજાયું. હવે શ્રોતાની યોગ્યતા કેવી હોય અને એ શ્રોતાને વક્તાનો ઉપદેશ સાંભળવાનો હોવાથી વક્તાના વિષયમાં પણ એને ક્યાં ક્યાં કેવો કેવો વિવેક કરવા યોગ્ય છે એ વિષયનું અનુસંધાન પણ પંડિતજી સાહેબે આ પ્રકરણમાં લીધું છે. ભૂલો થવા યોગ્ય છે, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે અને આ ચારિત્ર કેવું બની રહ્યું છે, ઘણા પ્રશ્નો લીધા છે. મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તે દુઃખ દૂર થવાનો ઉપાય શું છે, મને આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું, શું કહે છે. નિજ હિતના વિષયમાં નિજ હિત જેનું પ્રયોજન છે, હિત એટલે સુખ, અને જેનું ભવિષ્યમાં ભલું થવાનું હોનહાર છે, એવા જીવને આવા પ્રકારના વિચારો ઉત્પન્ન થવા સંભવે છે. જગતમાં મનુષ્યો તો કરોડો અબજો મનુષ્યો છે, પણ એમાંથી જે જીવને ભલું થવા યોગ્ય હોય છે તેને સ્વયં આવા વિચારો આવ્યા કરે છે. કેવા વિચારો છે એના કેટલાક નમૂના ટોડરમલજી સાહેબે લીધા છે. ભલું થવા યોગ્ય છે એટલે હમણાં ભાઈનો પ્રશ્ન આવે છે, હમણાં વસંતભાઈ આવ્યા છે મહેમાન આપણા, કે બધા જીવોને, ઘણા જીવોને, એવરેજ જીવોને આ બધો લાભ ન થાય એવું દેખાય છે, કારણ કે આ વિષય જરા સૂક્ષ્મ તત્વજ્ઞાનનો છે અને સામાન્ય રીતે આમ સમાજ સ્થૂળ બુદ્ધિમાં જ પ્રવર્તતો હોય છે. એટલે બધાને લાભ નથી થતો, તો બધાને લાભ થાય એવું કંઈક થવું જોઈએ. એમાં કંઈક જે એમની ઈચ્છા ભાવના છે એવી છે કે ઘણાને ને બધાને લાભ થાય એવું કંઈક થવું જોઈએ. પણ એક કુદરતી પરિસ્થિતિ એવી છે કે તત્વરસિક જીવ થોડલા, હંમેશા ત્રણે કાળે તત્વરસિક જીવ થોડા જ હોય છે. અને એ કેવા કેમ થોડા હોય છે, કે જે જીવનું ભલું થવાનું છે એને એવો વિચાર આવે છે, નજીકના ભવિષ્યમાં જે આત્મહિત સાધવાનો છે એવું જેનું હોનાર છે એ જીવને એવો વિચાર આવે છે. નહીતર જગતની મોહિની એવી છે કે જીવને એમાંથી બીજો વિચાર આવવો મુશ્કેલ છે. જોકે કેટલાક પ્રસંગ એવા છે કે જીવને બીજો વિચાર કરવા ફરજ પાડે છે, મૃત્યુવાદી પ્રસંગ, ઘરમાં પણ મૃત્યુ થાય છે કોઈનું ને કોઈનું, જેનો જેનો આયુષ્યકાળ પૂરો થાય છે એનો. એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે બધાનો આ ટાઈમ તો આવવાનો છે. એક પ્રસંગ સહેજે કઈક આમાં વિચાર કરવો જોઈએ, બીજો વિચાર કરવો જોઈએ. માત્ર જીવતાનો જ વિચાર કરીએ છીએ, એટલું જ નહીં, કઈક બીજો વિચાર કરવો જોઈએ. એ પણ જો નિશ્ચિત સમય આવતો હોય તો એટલો વિચાર ન કરજે, પણ અનિશ્ચિત સમયે આવતો હોવાથી જીવને બીજી બાજુ વિચાર કરવા પ્રેરે છે. એવા કેટલાક પ્રસંગો જગતમાં છે. તો પણ જગતની મોહની બળવત્તર એટલી, બળવત્તરતા એટલી છે કે જીવ એને પાછો એ વિચારને પાછો ગૌણ કરીને હળી પાછો લાગી જાય છે સંસારિક કાર્યોમાં. શું ત્યારે અહિયાં ટોડરમલજી સાહેબે બહુ સુંદર વાત કરી છે કે ભલું થવા યોગ્ય છે તેથી તે જીવને એવો વિચાર આવે છે. કયા જીવને વિચાર આવે છે? જે જીવને વિચાર આવે છે કે ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને વિચાર આવે છે, કઈક એનું કલ્યાણ થવાનું નજીક છે માટે એને આ વિચાર ગમે છે, આ વિચાર આવે છે. બધા એવા નથી હોતા. જેટલા આ ક્ષેત્રમાં વિચાર કરે છે એ બધું જ ભલું થવા યોગ્ય હોય છે એવા આવે છે એવું નથી. કોઈ જીવો પુણ્ય યોગ્ય પણ આવી જાય છે અને પુણ્યની નોટ વાપરી નાખે, વેડફીને ચાલ્યા જાય છે. વાપરીને તો ન કહેવાય, વાપરી તો ત્યારે કહેવાય કે એની સામે કઈ માલ લીધો હોય ત્યારે. પણ એવા જીવો આવો દેવગુરુ શાસ્ત્ર નો, સત્પુરુષ નો, તત્વજ્ઞાન નો યોગ હોવા છતાં એ મહાન યોગ નો જે પુણ્ય લઈને આવ્યા છે એ વેડફીને પાછા અધોગતિમાં ચાલ્યા જાય છે. બહુ એમને અનુભવ માંથી લખ્યું છે, અનુભવ માંથી લખ્યું છે. કેમ કે મનુષ્યો કરોડો અબજો છે એમાં કેટલાક ને જા કેમ સુધે છે? બધાને નહીં, સુખ માટે તો બધા જાવા નાખે છે, છતાં કેટલાક ને જ કેમ આ સુધે છે કે જે જીવનું ભલું થવા યોગ્ય છે એ જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું? બીજા બધા અનેક પ્રાણીઓ દેખાય છે, ગાય, બળદ, માખી, મચ્છર, માકડ, જીવ, જીવાત બધી દેખાય છે, હું કે મનુષ્ય થયો? આખો આમ કેમ છે? હું કોણ? ખરેખર હું કોણ છું? આ બધા પ્રાણી, હું પ્રાણી, આ બધું આમાં ખરેખર શું, કોણ હું? પણ મારું મૂળ સ્વરૂપ શું, ક્યાંથી થયો, એ પ્રશ્ન ઉઠાયો છે. બે જ્ઞાની જુદા જુદા કાળે થયા છે, એક જ વાત કરે છે. શું કે હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, શું? અને મનુષ્ય કેમ થયો? બીજા મનુષ્ય ન થયા, નથી થયા એવા દેખાય છે જીવો, તો પછી હું કેમ મનુષ્ય થયો? શું ક્યાંથી આવીને જન્મ ધર્યો છે? હું કેમ મનુષ્ય થયો? ક્યાંથી આવ્યો હોય? શું ફરી પાછો મરીને ક્યાં જઈશ? મને કઈ ખબર નથી આ વાતની. તો પછી એનો કઈ મારે વિચાર કરવો જોઈએ કે ન વિચાર કરવો જોઈએ? શું કે માત્ર જન્મો મેળવો એટલા વચ્ચે માત્ર મારી સુખ સગવડ અનુકૂળતા સચવાય રહી એટલો જ મારે વિચાર કરવાનો છે કે કોઈ લાંબી દ્રષ્ટિથી પણ મારે વિચાર કરવો જોઈએ? એમ મારું સ્વરૂપ શું છે, કોણ હું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, ત્યાં પદ છે એટલે ત્રણ ચાર પ્રશ્નો લીધા છે. આ પદ્ય છે એટલે એમાં વિશેષ વાત ન સમાય, જેટલા ચરણ હોય એટલી જ વાત લેવી પડે. અહીંયા તો ગદ્ય છે એટલે જેટલું વિચારમાં આવે એટલું લખી શકવાનો અવકાશ છે. આ ચરિત્ર કેવું બની રહ્યું છે એટલે મારા પરિણામ કેવા થઈ રહ્યા છે, જો અવલોકનનો વિષય આવ્યો. મારા પરિણામ કેવા થઈ રહ્યા છે ને કેમ થઈ રહ્યા છે એવા ઘડીક પહેલા વિચાર એમ આવે, નિર્ણય એમ કરે કે મારે આ વિચાર કરવો જ નથી, એનો નિર્ણય કરી બીજી સેકન્ડ એ જ વિચાર આવે એનો ભરીએ કેમ એમ થઈ રહ્યું છે. આચરણ ચરણ એટલે પરિણામનું આચરણ કેમ આમ થઈ રહ્યું છે, મારા કંટ્રોલ બહાર કેમ પરિણામ ચાલે છે, એ સીધી વાત છે. હું ઈચ્છતો નથી એવા પણ પરિણામ થાય છે, વગર ઈચ્છે પણ નહીં ધારેલા પરિણામ થાય છે, એમ કેમ, શું આ ચરિત્ર કેવું બની રહ્યું છે, મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, કયા ભાવનું કેવું ફળ હોય, કયા ભાવનું કેવું ફળ હોય એ પણ હું જાણતો નથી. કેટલાક ફળ હું ભોગવું છું એ નથી કોઈ કારણ વગર તો કાર્ય છે નહીં, તો હવે જે ભાવો થાય છે એનું ફળ પાછું કેવું આવશે, અમારે વિચાર ન કરવો જોઈએ કે જરૂર કરવો જોઈએ એમ જ લેવું છે. આ બધો પ્રયોજનભૂત વિચારનો પ્રશ્ન છે અને તે અવશ્ય અવશ્ય કરવો જોઈએ એમ કહેવાય ઉપદેશમાં, પણ થવો જોઈએ ખરેખર તો, અથવા જેનું ભલું થવાનું હોય છે એને થાય છે. અને એવા આવા બધા પ્રશ્નોની વિચારણાને સત્સંગ કહેવામાં આવે છે. સન્માર્ગે મુક્તિના માર્ગે જવા માટેની જે વિચારણા, એ સન્માર્ગની વિચારણા હોવાથી એને સત્સંગ કહેવામાં આવે છે. મને જે આવા ભાવો આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુખી થઈ રહ્યો છે, મૂળ પ્રશ્ન તો આ છે કે ડગલે ને પગલે દુઃખ થાય છે, કાંઈ ન હોય તો પણ છેવટે ટેન્શન નું દુઃખ તો આવ્યા વિના રહે નહીં. શું ઘણા માણસો ને શું હોય છે કે બધી સગવડ હોય, પૈસા હોય એટલે બધી જાતની અનુકૂળતા, જેને આમદામ ઠામ કહેવામાં આવે છે, પણ ઘરમાં બે પાંચ કે દસ જણા હોય એની પ્રકૃતિનો મેળ ન ખાતો એનું શું કરે, અથવા જેટલી ઈચ્છા થાય એ બધી તો કોઈની પૂરી થતી નથી, જેટલી જેટલી ઈચ્છા ઉઠે એ કઈ બધાની પૂર્તિ થાય એ તો અશક્ય ને અસંભવિત છે જગતની અંદર, કેમ કે જીવ તો જેટલું જોવે એટલું માગે, જેટલું જોવે એટલું માગે છે, એને સુખ જોઈએ છે અને એનો કોઈ છેડો નથી કેટલું જોઈએ છે, એટલે બધાની ઈચ્છા બધી ઈચ્છા પૂરી થાય એ વસ્તુ સ્થિતિ નથી, વસ્તુની મર્યાદામાં એ વાત નથી, વસ્તુનું સ્વરૂપ એ નથી, એટલે પણ દુઃખ થયા વિના રહે નહીં. એમ દુઃખના અનેક કારણો છે, શારીરિક અશાંતા તો પ્રાય હોય જ છે, શારીરિક અશાંતા ન હોય તો માનસિક અશાંતા તો હોય ને હોય જ છે, આમાંથી તો કોઈ સંસારી જીવ મુક્ત હોય એવું જોવામાં આવતું નથી, ત્યારે એ સમસ્યા છે, આખા જગતના જીવોની સમસ્યા છે, બધા મનુષ્યોની આ સમસ્યા છે કે આ દુઃખી થઈ રહ્યા છીએ, દુઃખ દૂર થવાનો ઉપાય શું છે, મૂળમાં એનો ઉપાય શું છે, કે કોઈ પણ હાલતમાં હું સુખી જ રહું એવો કોઈ ઉપાય મારે શોધવો જોઈએ, કેમ કે વારની પરિસ્થિતિ મારા કાબૂની નથી, તો ગમે તે પરિસ્થિતિમાં હું સુખી રહું એવી કોઈ પરિસ્થિતિ મારે મારા પરિણામની મારી સ્થિતિ મારે સર્જન કરી લેવી જોઈએ. આ એક વિવેકી માણસનો ડાયા માણસનો જેનું હોનાર સારું છે ભલું થવાનું છે એવા જીવને એવો વિચાર આવે છે કે આ દૂર થવું દુઃખ દૂર થવાનો ઉપાય શું છે. મને આટલી વાતનો નિર્ણય કરી જેથી કઈક મારું હિત થાય એ જ કરવું છે, આ બધી વાતનો નિર્ણય કરી અને મારા સર્વ પ્રકારના દુઃખ સર્વકાળને માટે મટે એવું મારે કઈ કરવું છે. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે, જો ઇનિશિયેટિવ મૂડ લીધો છે, શું આવા વિચારથી કોઈ જીવ પ્રયત્નવંત થયો છે, શું આવું વિચારીને પાછો એક વાર બેસી જાય છે એમની, વિચારે ના ઠરી જાય છે એમની, ખોવાઈ જાય છે એમની, શું કે ઠીક છે ભાઈ ટૂંકા આવ્યા તને વળી પાછા ટૂંકા બેસી ગયા એમની, શું ટૂંકાબાજી નો વિષય નથી આ, ગંભીરતાથી પોતાના અનંત કાળના દીર્ઘ ભવિષ્યનો વિચાર કરવો છે એવી જેને ગંભીરતા ભાસી છે તેને એવો વિષય ઉદ્યમવંત થાય છે. આ દિશામાં પ્રયત્ન કરવા માટે એની માનસિક તૈયારી અભિપ્રાયપૂર્વકની થાય છે. આવા બધા પ્રશ્નોથી એનો એક અભિપ્રાય ઘડાય છે કે મારે આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. ભલે બીજી અનેક ઉપાધિ હોય હોવા છતાં પણ હોઈ શકે છે, તો પણ આ દિશામાં મારે કંઈક પ્રયત્ન કરી લેવો જોઈએ. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે. આ શ્રોતા ક્યાંથી ઊભો થયો એમ કે છે, જીનવચન નો શ્રોતા ક્યાંથી, એનું મૂળિયું શું છે? આ કાયદો પંડિતજીએ ઠીક એમને મહેલો આવ્યો છે પૂર્વ પુણ્યના યુગે, એની વાત અહીંયા કરવી નથી કે એ તો આવ્યો છે ને પાછો વિયો જશે, ખોવાઈ જશે, ક્યાં ક્યાં જશે એનો પત્તો લાગશે, ને વંટોળિયામાં તણખ ઉડીને ક્યાં પડે એની ખબર પડે ને. એમાં સંસાર ચક્કરનો મોટો વંટોળ ચાલે છે, 84 લાખ જીવાયુનીમાં જન્મ મરણનો વંટોળિયો ચાલે છે. એ વંટોળિયામાં કોણ ક્યાં જરે જન્મે ક્યાં મરે કાંઈ પત્તો લાગે એવું નથી. અનંત 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 જીવો ભર્યા છે, એટલા વનસ્પતિના, એટલા પાણીના, એટલા વાયુકાયના. એકેન્દ્રીય જીવોનો તો કોઈ પાર નથી, પછી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય સંખ્યા ઉપર ઉપર ઓછી થતી જાય છે, પણ ક્યાં જન્મે મરે કાંઈ ઠેકાણું પડે નહીં. મારું હિત કરવું છે એનો પુરુષાર્થ કરવો છે, મારું હિત થાય એવું મારે કરી છૂટવું છે કઈ, એમાંથી આ શ્રોતા ઉભો થયો છે, એમને માવેલો નથી. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે, ભલી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી, અતિ પ્રીતિ પૂર્વક શાસ્ત્ર સાંભળે છે. એ બધા પ્રશ્નોનો ઉત્તર શાસ્ત્ર વચનમાંથી મળતો હોવાથી, કેમ કે અનુભવી પુરુષ થયા એ જીવોને પણ પહેલા આવો પ્રશ્ન ઉઠ્યો હતો, એનું એને સમાધાન થયું શાસ્ત્ર, શ્રી ગુરુ અને પોતાના પુરુષાર્થથી, અને પછી એમણે પણ એ સમાધાનને પોતાના શાસ્ત્રો રચીને એની અંદર બીજા જીવોને લાભ થાય નિષ્કારણ કરુણાથી એમણે પણ શાસ્ત્રો રચ્યા. એટલે શાસ્ત્રો શ્રવણમાં એટલો વિશ્વાસ છે કે અનુભવી પુરુષોના વચન છે, મારી સમસ્યાનું સમાધાન આમાંથી અવશ્ય થવા યોગ્ય છે, એટલો વિશ્વાસ એને આવે છે. હા, સાંભળવાનું શ્રોતાની વાત લેવી છે ને, પ્રકરણ શ્રોતાનું ચાલે છે, વક્તાનું પૂરું થઈ ગયું, એટલે હવે સાંભળવા શું કરવા બેઠો છે શાસ્ત્ર, શું કરવા સાંભળવા બેઠો છે કે મારા હિતરૂપ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી થશે એમ જાણીને અતિ પ્રીતિ પૂર્વક શાસ્ત્ર સાંભળે છે, વેટ કાઢતો નથી. હા, તત્પ્રતિ પ્રીતિ ચિતે ન એ વાર્તા પે શ્રુતા. હા, પ્રત્યક્ષ યોગની વાત છે, એટલે એ આચાર્યોની વાતો બધી જે પરમાગમમાં મૂળિયા પડ્યા છે એ આ જ્ઞાનીઓએ પોતાની કૃતિમાં પણ એ વાતને ઉતારી છે. અતિ પ્રીતિપૂર્વક સાંભળે છે, શું પ્રીતિપૂર્વક એટલું નથી લીધું, એને પણ વિશેષણ લગાડ્યું છે, અતિ પ્રીતિપૂર્વક એ સાંભળે છે. મારું હિત છે, જેમ એક કલાકમાં લાખોનો નફો થતો હોય કેવો ચોંટી જાય, ક્યાંય ડોળું લક્ષ જાય એનું. અત્યારે આ કામ એક પતાવી લેવા જેવું છે, પછી બીજી વાત, અત્યારે એક આ કામ પતાવી લેવા જેવું છે. માંડ માંડ પેટીઓ કાઢતો હોય પરસેવો પાડીને, એમાં લાખો મળી જવાનો એક તક મળી જાય તો ક્યાં કેવો ચોંટી જાય. હા, એના કરતા અનંત ગુણો નફો છે આમાં, કેટલો એના કરતા અનંત ગુણો લાભ છે, ત્યાં એને બીજું લક્ષ્ય થવું જોઈએ. એટલે એટલું મૂલ્ય આવવું જોઈએ તો આમાં ઉપયોગ લાગે, નહીતર બીજી પડોજણ અને બીજા આકર્ષણો અને બીજા લાભ નુકસાનના મૂલ્યો એટલા ઊભા છે કે ઉપયોગ ભાગા ભાગે કર્યા વિના રહે ને એ પરિસ્થિતિ સહેજે થઈ જાય. શું હા યત પ્રતિ પ્રીતિ ચિતેન વાર્તાપી સુતાહા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. ભાવિ નિર્વાણ નું એ ભાજન હોવાથી નિશ્ચિત થી ચોક્કસપણે આચાર્ય મહારાજે કેટલો રિસ્પોન્સ આપ્યો છે. જે શ્રોતા અતિ પ્રીતિ પૂર્વક સાંભળે છે એને આચાર્ય મહારાજે કીધું કે આ નિર્વાણ નો ભાજન હું જોઉં છું, એને એની રુચિ જોઈને મને એનું નિર્વાણ દેખાય છે, એમાં ઠીક પ્રેરણા આપી છે, પ્રોત્સાહન આપ્યું છે. અતિ પ્રીતિપૂર્વક તું શ્રવણ કરજે શાસ્ત્ર ને, અતિ પ્રીતિપૂર્વક શ્રવણ કરજે. એ ગુરુદેવનો તો પ્રત્યક્ષ યોગ હતો. કોઈ લાયક જીવ રસથી સાંભળે રુચિથી સાંભળે તો ગુરુદેવ વારંવાર સંબોધન કરતા એને. આ તો આપણા બધાનો અનુભવ સિદ્ધ વિષય છે. અને જેઓ ઉપેક્ષાથી સાંભળે અથવા એને રસ રુચિ ન પડતા હોય એમને ટાઢા બોલ થઈને બેઠા જ માથું નાખીને ગુરુદેવ એને સંબોધન ન કરે. અમુકને સંબોધન કરતા અમુકને ન કરતા એમ તો પ્રકાર હતો કે નહીં. તો એ રસ ને રુચિ હોય એને જ્ઞાનીઓ મુનિઓ આચાર્યો ગુરુ છે ગુરુઓ છે એ બધા એ બહુ રિસ્પોન્સ આપે છે. શું ઘણો આદર કરે છે એનો કે આ જીવ આગળ વધશે, અનુભવ થવા માટે આવ્યો છે, આગળ વધશે. તો આગળ વધે એટલે એને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણે, અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, કાંઈ પૂછવું હોય તો પૂછે છે, એને પૂછવાની છૂટ છે. પૂછશો નહીં એ વાત નથી અહીંયા, એને પૂછવું હોય તો પૂછે છે. શાસ્ત્ર સાંભળતા સાંભળતા જે એને પૂછવા યોગ્ય લાગે તે અવશ્ય પૂછે, જરૂર પૂછે. શું અને એમાં પ્રયોજનભૂત વિષય તો પૂછવો જ જોઈએ. ગુરુદેવે તો એક કલાક રોજ ચર્ચાનો કાઢીને આપ્યો હતો પોતાના જ્ઞાન ધ્યાનના સમયમાંથી. એક કલાક તો રોજ ચર્ચાનો આપેલો એમણે, બે કલાક પ્રવચન. અને એ પ્રવચનમાં ન સમજાણું હોય અથવા પાછળથી કોઈને વિચાર આવ્યો હોય તો બીજે દિવસે ની તેદી ને તેદી સાંજે એને પૂછવાની તક મળે. અને એથી કોઈ વધારે જિજ્ઞાસુ હોય તો એમના રૂમમાં જવાની પણ પરવાનગી હતી. જઈ શકતા જઈ શકતા પૂછી શકતા હતા, ગમે ત્યારે પૂછી શકતા હતા. એટલું બધું એમણે લોકોને જિજ્ઞાસુઓને એટલું બધી તક આપી છે. શું કઈ પૂછવું હોય તો પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે. હાંભળ્યું ને કાનહોરું કાઢી નાખ્યું એમ નથી, વારંવાર વિચારે છે. અને કેટલીક વાતો એવી હોય છે કે જે સિદ્ધિ જ પોતાને લાગુ પડતી હોય, પોતાના હિત અહિતનો નિર્દેશ કરતી પોતાને જ લાગુ પડતી હોય એ તો ચોંટી જાય એને. એ તો વર્ષો જાય તો પણ એ વિષય એને સ્મરણ કરવો પડે નહીં, એના આત્મામાં ચોંટી જાય એવી વાતો. એ યોગ્યતા આવું બધું કામ કરે છે. શું પ્રત્યક્ષ જેટલી અસર તો બીજી કોઈ થતી નથી, વાંચો તો એટલી અસર ન થાય જેટલી શ્રવણ થી અસર થાય છે. સત્સંગનો ઘણો ફેર પડે એ તો છે, કેમ કે બધા વિચાર આવે નહીં, બધા પ્રશ્નો ઉઠે નહીં, બીજાને પ્રશ્નો ઉઠે અથવા વક્તા હોય એને ઘણું વિચાર્યું હોય ઘણું વાંચ્યું હોય એમાંથી પોતાના ધાર્યા બહારની વાત આવે, સત્સંગનો તો ઘણો ફેર પડે. એ તો એના તો એટલા બધા સત્સંગના ગુણ છે કે એ સત્સંગને અમૃત કહીને કહેતા પણ અટક્યા નથી. પછી સત્સંગ ને મુમુક્ષુ જીવ નું અમૃત કહેતા પણ અટકા નથી. એટલા પ્રશંસા, સત્સંગની પ્રશંસા નાનીઓએ કરી છે, પોતે પણ સત્સંગને ચાહ્યો છે. શું માટે સત્સંગથી દૂર જવું એવું કદી ભૂલ પણ ન થવી જોઈએ. તેમ સત્સંગ માટે કોઈ શરત રાખવી કે આમ મને હોય તો હું સત્સંગમાં આવું કે કરું, એ વિષય પણ મુમુક્ષુ જીવને માટે યોગ્ય નથી. તો એને ભલું કરવાનો, પોતાનું આત્મહિત કરવાનો એને અભિપ્રાય નથી. બીજો અભિપ્રાય છે શરત રાખવી, એટલે કોઈ અનુકૂળતા, કોઈ માન, કોઈ સન્માન, કોઈ અનેક પ્રકાર હોય છે. શું અમુક અનુકૂળતા હોય તો હું આવી શકું, અથવા આપણું ત્યાં કાંઈ માન સચવાતું હોય તો આવી શકું. શું અથવા કોઈનું એવું દય એવું હોય કે એની આવે આવે ને અપકીર્તિ થાય તો મારી અપકીર્તિ થાય છે ને હું નહીં આવું. હવે બધું સત્સંગ છે વાત સાચી, પણ હવે ત્યાં મારું ખરાબ બોલાય છે ને મારે નથી આવું. અપકીર્તિ ભય, અપમાન ભય, સન્માનનો લોભ અથવા અનુકૂળતાઓનો લોભ અનેક પ્રકાર છે જીવને. એ બધાથી ઉપરવટ જઈને સત્સંગ કરવો, એ બધાને ગૌણ કરીને સત્સંગ કરવો. આત્મહિત કરવું હોય તો કોઈના માટે કરવાનો નથી, પોતાનું પરમહિત સાધવા માટે કરવાનો છે. એટલે મળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી. જો મજો, ખાલી ગુરુના કહેવાથી નહીં, પોતાના વિચારથી, સ્વતંત્ર વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. કેટલી બધી વાત લીધી છે પોતાના વિચારથી. એટલે એમ કે છે કે જૈન દર્શનમાં શ્રોતાઓ પણ સ્વતંત્ર વિચારધારા વાળા હોય છે, સ્વતંત્રપણે વિચારે. આમ સત્ય હોય કે ન હોય એનો બરાબર નિર્ણય પોતાથી કરે. શું ગુરુ કે છે માટે, હા ગુરુ કે છે માટે સાચું એમ નહીં, મારે પ્રયોગની કસોટી એ ચડાવીને નક્કી કરવું છે. પોતાના વિચારથી સત્ય અને અર્થનો, સત્યનો નિર્ણય નિશ્ચય કરે છે, અર્થનો પણ નિર્ણય કરે છે અને પછી જે કરવા યોગ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે, અથવા હેગ હોય તેમાં છોડવાનો ઉદ્યમ કરે છે, ઉપાધિ હોય તે માર્ગ કરો કર્તવ્યનો ઉદ્યમ કરે છે. એ રીતે પ્રયત્નમંદ થાય છે. એટલે એમ કીધું કે માત્ર સાંભળી લે છે એમ નહીં, માત્ર નિર્ણય કરી લે છે એમ નહીં, પછી હે ઉપાદેયમાં પ્રયત્નવાન પણ થાય છે. એટલે પ્રયત્ન સુધીનો વિષય લીધો છે, પુરુષાર્થ સુધીનો. હા, અર્થ એટલે શું છે કે જે કઈ વાત આવે છે એનો આશય શું છે એનો પણ બરાબર એ વિચાર કરે છે, નિશ્ચય કરે છે. શું એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું, પ્રવેશ કાળના શ્રોતા આવા હોય. હવે વિચારવાનું છે કે જ્યારે આપણે પ્રવેશ કર્યો ત્યારે આવા વિચારો આવ્યા હતા કે એમને દાખલ થઈ ગયા છે પુણ્યના યોગે, હે કે બાપ દાદાનો ધર્મ હતો માટે એમાં જતા આવતા થઈ ગયા સોનગઢ. શું થયું, આપણે કઈ વિચાર કર્યો કે ન, વિચાર કર્યો જ નહોતો કે આ બાપાને કે વડીલને આંગળી આંગળી એવી આગ્યા હતા કે કોઈની કોઈની હારે એવી આગ્યા, એમાંથી આપણે જતા થઈ ગયા ને રહેતા થઈ ગયા એમ થયું છે. એમ નહીં થયું, આવા પ્રકારની એની વિચારધારા પહેલા ચાલવી જોઈએ. નહીતર તો કુલ ધર્મથી જેમ બીજા પોતપોતાના કુલ ધર્મથી જાય છે એવી રીતે જાય. અથવા કોઈ સહેજે પુણ્યનો યોગ ને યોગાનો યોગ થઈ ગયો માટે ચાલુ થઈ ગયો, પોતે જતો આવતો થઈ ગયો એમ નહીં. આ પ્રકારની વિચારધારા નવીન શ્રોતાની હોવી જોઈએ. બહુ સરસ ચિહ્ન લીધું છે, પ્રવેશ કાળના શ્રોતાના પ્રવેશ કાળના લક્ષણો. શ્રોતાના પ્રવેશ કાળનું સ્વરૂપ આવું હોય એમ કે છે, પોતે મેળવી લેવું, અને મેળવીને એવું ન થયું હોય તો એ વિચારો અત્યારે શરૂ કરવા કે હું જૂનો નથી પણ હવે હું નવો છું, મારે એકડે એક થી પહેલાથી શરૂ કરવાનું છે, એકડાનું મીંડું હવે મારે પહેલાથી વાળવું, પછી લીટો કરવો, આ શરૂ કરવું. ભૂલ થઈ ગઈ ભૂતકાળમાં, હાલો એમને આવી ગયા તો આવી ગયા, પણ હવે આ પહેલો અધિકાર વાંચ્યા પછી શું, પછી એ પ્રમાણે શરૂ કરવું. અને ત્યારે એમ સમજવું કે હવે મારી શરૂઆત થઈ છે, અત્યાર સુધીનું મારું બધું ફોગટ ગયો. કુલ ધર્મ થી જ આવ્યા છે ને શાંતિભાઈ, તો કુલ ધર્મ થી જ આવ્યા છે. ખરી વાત છે, આવો વિચાર આવો જોઈએ. હવે ટોડરમલજી અસાધારણ, જેમની બુદ્ધિ મતા હતી અસાધારણ, એક વાત એમને શાસ્ત્ર રચવામાં મૂકવી હોય તો એમને કેટલું મંથન કર્યું હશે, કેટલો એમનો અનુભવ એની પાછળ કામ. આચાર્યનું જેવું સામર્થ્ય હોય એવું જબરદસ્ત સામર્થ્ય છે. આચાર્યની કલ્પના કરવી પડે છે એમાં, શું એટલે આચાર્ય કલ્પ કયા, શું આચાર્ય નથી પણ આચાર્ય જેવા. કાલે ફરી ને લેશું, થોડુંક આગળ ચાલીએ એટલે થોડુંક ગાળો પડે, વિચારવાનો ગાળો પડે, એ જ વાત ને, વિચારવાનો સમય. હા લાગુ પડે એવી જ છે, એટલે આ પ્રમાણે જૈન શાસ્ત્રના શ્રોતાની આ પ્રકારની નવીન પ્રારંભિક શરૂઆત આ પ્રકારની હોવી ઘટે. વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, ફરીથી પણ કાલે એટલા માટે લેશું, કઈ વહેલા મોડા આવ્યા હોય, અમુક વાત તો ચાલી ગઈ હોય પાછી, શું એટલે કાલે શું એટલે બરાબર ટાઈમ કરાવી લેશું. વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, હવે નવીન શ્રોતા નહીં, હવે તો શ્રોતા થયો છે, ઉપરાંત કહે છે કે જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે અને અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાની થી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. જૂનો શ્રોતા કેવો હોય એમ કહે છે, ઠીક
હે,
દ્રઢ એને શ્રદ્ધા હોય જૈન ધર્મની કે આ એક ઉત્કૃષ્ટ ધર્મ છે આખા વિશ્વમાં, પરમ કલ્યાણનું કારણ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, ભલે અનેક ધર્મો હોય પણ આ જૈન માર્ગ છે, એવો કોઈ માર્ગ જગતમાં આત્મકલ્યાણ માટે નથી, સર્વોત્કૃષ્ટ માર્ગ છે એવી જેને દ્રઢ શ્રદ્ધા હોય. નિમિત્તને નિમિત્તના સ્થાનમાં રાખે અને ઉપાદાનને ઉપાદાનના સ્થાનમાં રાખે, એવી વાત છે. શું વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, અનેક પ્રકારના ઘણા શાસ્ત્રોમાં સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. એ શાસ્ત્ર સાંભળવાથી કેમ બુદ્ધિ નિર્મળ થઈ, કે આત્મહિતના લક્ષ્ય શ્રવણ કર્યું છે માટે, નહીતર તો નિર્મળ ન થાય. શું જો એનું લક્ષ્ય આત્મનું હિતનું ન હોય તો કોઈ વાદ વિવાદે ચડે, કોઈ તર્ક વિચારે ચડે, અને કોઈનું જ્ઞાન મૂંઢાઈ પણ જાય, ઊંધું પણ ચાલી જાય. પણ જો એક આત્મહિતનું લક્ષ્ય હોય તો એને શાસ્ત્ર સાંભળવાથી મતિની નિર્મળતા થાય છે. હા, સ્વલક્ષ્ય સાંભળવું જોઈએ. શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, વ્યવહાર નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. શું વ્યવહાર અને નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણીને, જો એકલા નિશ્ચયનું નથી લીધું ને એકલા વ્યવહારનું પણ નથી લીધું,
કેમ કે પરિણામ માત્ર વ્યવહારમાં જ આવશે, પરિણામ માત્ર વ્યવહારમાં જ આવશે. શુદ્ધ પરિણામ પણ વ્યવહાર છે, ભલે એને કોઈ જગ્યાએ નિશ્ચય કહે છે પણ એ પણ ખરેખર તો વ્યવહાર છે. એટલે જેટલા જેટલા એ વ્યવહારના ભંગભેદ છે અને જે જે ભૂમિકાના છે ભંગભેદો, એ ભૂમિકાના ભંગભેદો વ્યવહાર નિશ્ચયના નિશ્ચયના પણ ભેદો છે. પ્રકરણ લખ્યું છે હમણે, નિશ્ચયનું સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ચિદવિલાસમાં લીધું છે. શું વ્યવહારનું પ્રકરણ અને નિશ્ચયનું પ્રકરણ આપણે તો બધું અહીંયા વાંચ્યું છે. શું એનું સ્વરૂપ યથાર્થપણે જાણી અને આ શાસ્ત્રમાં પણ ટોડરજીએ વ્યવહાર નિશ્ચયની ચર્ચા બહુ કરી છે. શું જે પ્રકરણથી અજાણ્યો હોય એના માટે આ શાસ્ત્ર ઘણું ઉપકારી છે. ગુરુદેવે તો 7મો અધ્યાય પોતાના હાથે લખી લીધો હતો, કેમ કે તેદી પ્રિન્ટિંગ પ્રેસ એટલા નહોતા, લખી લીધો હતો. અને જે પહેલા વહેલા વાંચે એને તો ઘણું મંથન ઉપડે વ્યવહાર નિશ્ચયનું સ્વરૂપ ઘડ બેસાડવા માટે પોતાના ભાવોમાં પરિણ મનમાં ઘણું મંથન ચાલે એ વાત નક્કી છે. આમાં પોતે પણ ઘણી વાત લીધી છે, આમાં ઘણા પડખા છે. વ્યવહાર નિશ્ચયના ઘણા પડખા છે અને જીવ યથાર્થ ન સમજે તો કા વ્યવહારમાં ગોથું ખાય છે ને કા નિશ્ચયમાં ગોથું ખાય છે. ને આદિકમાં નિમિત્ત ઉપાદાન એ બધા પણ પ્રકાર લઈ લેવા. શું વ્યવહાર નિશ્ચય આદિકમાં સ્વરૂપ યથાર્થપણે જાણી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. અને સાંભળેલા અર્થનો નિશ્ચય કરીને યથાવત એટલે જેમ છે તેમ, શું એનો નિશ્ચય કરે, નિશ્ચય જાણે અને એનો અવધારે છે એટલે પોતે અંગીકાર કરે છે. એને પછી પોતે અંગીકાર કરે છે. પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈને પ્રશ્ન કરે છે. જો પ્રશ્ન કરે તો અતિ વિનયવાન થઈને પ્રશ્ન કરે છે, કેમ કે ગરજ તો પોતાને છે. એટલે વાદ વિવાદ માટે પ્રશ્ન કરે એ પ્રશ્ન પદ્ધતિ નહીં, વિનયથી વિનયવાન થઈને પ્રશ્ન કરે છે. આવા બાજુ યથાવત નિશ્ચય જાણી અવધારે છે. પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈને પ્રશ્ન કરે છે, અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે. ઘણા પ્રશ્નો કરે, એમની પ્રશ્ન કરવાની કોઈ મર્યાદા નથી કે ઓછા પ્રશ્નો કરવા એમ નહીં. હા, કુતર્ક નહીં કરવા એટલી મર્યાદા જરૂર છે, પણ સુતર્ક તો ગમે તેટલા કરવાની છૂટ છે. ન્યાયથી પ્રશ્ન પૂછે, પરસ્પર એકબીજાને સત્સંગમાં એકબીજાને પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે. પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરવા માટે પ્રશ્ન કરે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો છે, સ્વસ્વરૂપણે આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો છે, પરનો પર તરીકેનો નિર્ણય કરવો છે, એ રીતે નિર્ણય કરે છે. શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત છે. શું પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત છે એ શ્રોતા ન લીધો, તત્વજ્ઞાનના અભ્યાસમાં આસક્ત છે. શાસ્ત્રના અભ્યાસમાં એની આસક્તિ છે. શાસ્ત્ર અભ્યાસ કરવો એને ઘણો રૂચે છે. ખરેખર તો જે સત્શાસ્ત્રો છે એ તો રત્નોની ખાણો છે. શું છે? રત્ન નથી પણ રત્નોની ખાણો છે. એ તો બધી રત્નોથી ભરેલી ખાણો છે. તો એવી ચીજ ઘરમાં હોય અને એનો જો અભ્યાસ ન કરે, અથવા એવી ચીજ ઉપલબ્ધ હોય અને એને મેળવીને અભ્યાસ ન કરે, તો એ જીવ પોતાના હિતની જ ઉપેક્ષા કરે છે. એ ધર્મની શાસ્ત્રની તો ઉપેક્ષા વ્યવહારે કરે છે, પણ નિશ્ચયથી તો આત્મહિતની જ ઉપેક્ષા કરે છે. માટે હંમેશા મુમુક્ષુ જીવને પોતાનું અંગત શાસ્ત્ર સ્વાધ્યાયનો સમય પણ એને હંમેશા રાખવો જોઈએ. ગુરુદેવ તો કહેતા રોજ કલાક, બે કલાક, ચાર કલાક સુધી એનો સ્વાધ્યાય હોવો જોઈએ. બે ચાર કલાકનો તો સ્વાધ્યાય હોવો જ જોઈએ. શું આ તો કેટલી વાર ગુરુદેવે કહ્યું છે, કહ્યું છે એટલે હા, ત્રણ ચાર કલાકનો સ્વાધ્યાય હોવો જોઈએ. કહ્યું છે એટલે મફતનું નથી કહ્યું, ખરેખર તો આજ્ઞા કરી છે એમ સમજવું જોઈએ. અને આ જીવ જો સ્વાધ્યાય ન કરતો હોય તો આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સંસારની રૂચિમાં પડ્યો છે. એટલી ગંભીરતા લેવી, પ્રત્યક્ષ યોગ થયો છે. માટે બહુભાગ જીવોને અથવા જેના ભાગ્ય નથી એવા જીવોને તો એવો યોગ થતો નથી કે એને એવી આજ્ઞા સાંભળવા મળે. આ તો મહાપુણ્યવંત જીવો છે કે એવી સિદ્ધિ આજ્ઞા સાંભળવા મળે છે. આજ્ઞા છે ખરેખર તો, આજ્ઞા છે. એમને શું લેવા દેવા, તમે શાસ્ત્ર સ્વાધ્યાય કરો કે ન કરો, એમને કઈ જોઈએ છે તમારી પાસેથી? તો નિષ્કારણ વાત કરે છે, આજ્ઞા છે ખરેખર, એમ આવવું જોઈએ. ઠીક છે, તો ગુરુદેવ તો ઉપદેશ કરે, હવે એમ લાઇટલી નહીં લેવાનું, હળવેકથી લઈને કાઢીને નખાય. જે વાત પોતાને લાગુ પડતી હોય એ આજ્ઞા છે એમ ગંભીરતાથી અવધારણ કરવી જોઈએ. પછી આ જીવિકાનું જે થવું છે એ થશે, ત્યાં સુધી ગૌણ કરવું જોઈએ. બરાબર, એ તો શું છે કે બહુ ભાગ પુરુષોને તો આ જીવિકાનો પ્રશ્ન એટલો છે કે રોજ 8-10 કલાકની મજૂરી કરે ત્યારે ઠેકાણે પડે ખર્ચનો વિષય. હા, બહેનોનો તો એ પ્રશ્ન જ નથી, એમને તો ઘણો અવકાશ મળે. પણ ભાઈઓને આ જરાક વિશેષ 8-10 કલાકની મજૂરીનો માથે બોજો હોય છે, પણ છતાંય ધારે તો વાંચી શકે એવું છે. 8 કલાક 10 કલાક આજીવિકા માટે સમય વ્યતીત કરતો હોય તો પણ 3-4 કલાક વાંચી શકે એટલો અવકાશ હોય છે, જો વ્યવસ્થિત જીવન ગોઠવે તો. એ તો જેને સત્સંગ મળે એને બાહ્ય પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો એ આજ્ઞા 609-13 બોલમાં લીધી છે. 609 પત્રના 13 બોલમાં લીધું છે કે જો સત્સંગનો યોગ હોય તો પોતાની બાહ્ય પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને વિશેષ સમય સત્સંગ અર્થે જુદો કાઢવો. ખરી વાત છે, વાત સાવ સાચી છે કે એકવાર થોડી ખીચડી પેટમાં ઓછી નાખવી પડે તો વાંધો નહીં, લાડવો નહીં હો, ખીચડી સસ્તી તો ખીચડી છે ને, લાડવો તો મોંઘો પડે. એ થોડી ઓછી જાય 2 કોળિયા તો વાંધો નહીં, પણ સત્સંગ કરવો છે. પેટ સત્સંગથી ભરવું છે, ખીચડીથી નહીં. પેટ ભરીને સત્સંગ કરવો છે, પેટ ભરીને જમવું છે એ નહીં, પેટ ભરીને સત્સંગ કરવો છે. એટલો એને નિશ્ચય હોવો જોઈએ. આત્મહિતની એવી દરકાર થયા વિના આત્મહિત થાય નહીં, જાય ઉપર ઉપરથી બધું. તો એ છે કે શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મ બુદ્ધિ પૂર્વક નિંદ્ય કાર્યોનો ત્યાગી થયો છે. બીજા નિંદા કરે એવા કોઈ પણ પ્રકારના પોતાના વર્તનનો એ ત્યાગ કરે છે, કેમકે જૂનો થયો છે. શું એટલે એના ઉપર આરોપ આવશે કે આટલા વર્ષથી અહીંયા સોનગઢ જાય છે ને હજી આમ કરે છે એમ કે છે. નિંદ્ય કાર્યોનો એ ત્યાગી થયો છે. નવા આ જૂના જીવની વાત લે છે, નવાની પહેલા પરિગ્રહમાં પૂરી કરી, બીજા પરિગ્રહમાં જૂનો થયો છે એ કેવો હોવો જોઈએ. એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ. હજી વળી વળી કરીને ઘણી વાતો લખશો, આ તો હજી શરૂઆત કરી છે, પ્રારંભ કર્યો છે, બહુ વાતો કરશે. એ તો ઘણો અનુભવ છે એમને, પોતાને આ વિષયનો બહુ અનુભવ છે. વળી શ્રોતાના વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે, આ સિવાય પણ. આ તો એક સામાન્ય વાત કરી. જેને કઈક વ્યાકરણ ન્યાયાધિક નું વા મહાન જૈન શાસ્ત્ર નું જ્ઞાન હોય તો શ્રુતાપણું વિશેષ શુભે છે. વક્તાને જો એમ નહીં, શ્રુતાપણ વ્યાકરણ નું જ્ઞાન કરે એની પાસે એક સૂક્ષ્મ ની મૂડી હોવી જોઈએ. ન્યાયના શાસ્ત્રો વાંચે, અનેક ન્યાયો સમજે, એ વિષય બહુ બહોળો છે. ન્યાયનો વિષય વ્યાકરણ કરતા પણ ઘણો બહોળો છે. પણ જેટલી જેની સૂક્ષ્મમાં શક્તિ હોય એને ઇતર એટલું વાંચન કરવું જોઈએ. પોતાના અભિપ્રાયને અને પોતાના ધ્યેયને વધુ દ્રઢ કરવા અર્થે હું સામાન્યથી વિશેષ બળવાન છે કહેશે આગળ. એ સામાન્ય જ્ઞાનથી વિશેષ જ્ઞાન બળવાન છે. માટે વ્યાકરણ ન્યાયાદિકનું અથવા મહાન જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય, બહુ ગહન ઊંડા શાસ્ત્રોનું પણ એને વાંચન કર્યું હોય છે તો તેનું શ્રોતાપણું વિશેષ શોભે છે. એવા શ્રોતા ધર્મસભામાં હોય તો એ વિશેષ શોભે છે. તો ઘણા પ્રશ્નોત્તર નીકળે, ઘણી વાતો નીકળે, ઘણા ખુલાસાઓ થાય, ઘણા સ્પષ્ટીકરણ થાય, ઘણું માર્ગદર્શન મળે, એમાંથી પોતાને પણ મળે અને બીજાને પણ મળે. મળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. શ્રોતાને આત્મજ્ઞાની લીધો છે. આત્મજ્ઞાની શ્રોતા હોય તો એ આત્મજ્ઞાની ગુરુનો ઉપદેશના મર્મને સમજી શકે. અને કા ઉત્કૃષ્ટ શ્રોતા આત્મજ્ઞાન પ્રાપ્તિની અભિલાષા વાળો, ઉત્કૃષ્ટ યોગ્યતા વાળો હોય તો એ ગુરુના મર્મને, ઉપદેશના મર્મને પકડી શકે, સમજી શકે. નહીતર મર્મ ન સમજે. શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, નયાર્થ સમજે પણ મર્મને અને રહસ્યને ન સમજી શકે. રહસ્યને ન સમજી શકે એટલે શું કે આત્મહિતમાં આ ઉપદેશને મારે કેવી રીતે પરિણમાવવો એ એને ન આવડે. ઉપદેશ સમજે, બુદ્ધિ હોય એટલે સાંભળે, સમજે, એનો અર્થ આવડે, બુદ્ધિથી શું કહેવા માગે છે કહી શકે, સમજાવી શકે, સમજી શકે. પણ એ ઉપદેશને પરિણમાવવો કેવી રીતે એ રીત એને ન આવડે, એ એનું રહસ્ય છે. ઉપદેશનું એ રહસ્ય છે, એ એને ન આવડે.
જે મુદ્દાઓ છે એ લક્ષ્યગત થવા, એ પણ વિશેષ એનો ઉપયોગ માટે.
એવું ઘણા વિચારણાના અંતે તૈયાર કરેલું પ્રકરણ છે, ઘણા મંથનથી તૈયાર કરેલું પ્રકરણ છે. એટલે એ મર્મને ન સમજી શકે નહીં. માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. શું કહે છે? એને અનુભવ થયો છે એ રહસ્યનો શ્રોતા છે. બીજા બધા અર્થના અને ભાવાર્થના ભલે શ્રોતા હોય, આ રહસ્યનો શ્રોતા છે. આત્મજ્ઞાની છે એ તો રહસ્યનો શ્રોતા છે. અને જેનું લક્ષ્ય રહસ્ય પકડવામાં ઉપર છે એ પણ રહસ્યનો શ્રોતા થશે કે આમાં રહસ્ય શું આવે છે. વક્તાની, શ્રી ગુરુની વાણીમાં રહસ્ય શું ભર્યું છે? શું એ કૃપાળુ દેવે 679માં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીની તુલના કરી છે અને થોડો પ્રકાશ પાડ્યો છે એ વિષય ઉપર. ત્યાં એમણે આશય શબ્દનો પ્રયોગ 5 વખત કર્યો છે. જ્ઞાનીની વાણી, અજ્ઞાનીની વાણી, આશય જ્ઞાનીની વાણી બરાબર હોતી નથી. શું એમ કરીને આશય શબ્દનો પ્રયોગ કર્યો છે પાંચ જગ્યાએ એક જ પત્રમાં. એ પત્ર અભ્યાસ કરવા જેવો છે. શું અને એ આશયનો અર્થ આ રહસ્ય થાય છે.
બરોબર
કે રહસ્ય પકડે આશય ફરે છે. અજ્ઞાની વાણીમાં એ આશય આવે જ નહીં, એનું રહસ્ય ન આવે. શાસ્ત્ર વચન બોલી
જાય,
શાસ્ત્રમાં જે વચન છે એને બુદ્ધિ છે એટલે કહી દે, પણ એનું રહસ્ય એની પાસે છે નહીં, આવે ક્યાંથી એની વાણીમાં, એના ભાવમાં નથી, એની ભાષામાં આવે ક્યાંથી. કુવામાં હોય તો અવાડામાં આવે, કુવામાં જ ન હોય અવાડામાં આવે ક્યાંથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ સત્પુરુષના હૃદયમાં રહેલો છે. એ માર્ગનો મર્મ એટલે એ માર્ગ કેવી રીતે પ્રગટ કરવો એનું રહસ્ય સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. એટલે પ્રત્યક્ષ યોગ વગેરેનો પત્તો લાગે નહીં એમ કેવું છે. શું પ્રત્યક્ષ યોગ વગર પત્તો લાગે? એટલા માટે એમણે પ્રત્યક્ષ ઉપર વજન વધારે દીધું છે. રહસ્યનો શ્રોતા છે એ વાત કાઢીશું. માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. વળી જે અતિશયવંત બુદ્ધિ વડે વા અવધિમન પર્યજ્ઞાન વડે સંયુક્ત હોય તે તો મહાન શ્રોતા. જાણવા મુનિરાજની વાત લીધી, ઓલા જ્ઞાની શ્રોતા લીધા, હવે મુનિના શું? કેમ કે એક જમાનો એવો હતો ગણધરો પાસે જે મુનિઓ બેઠા હોય એમાં કોઈ અવધિ જ્ઞાની હોય કોઈ મન પર્યજ્ઞાની હોય. શું ગણધર દેવ તો ચાર જ્ઞાન ના ધણી છે જ, પણ એના શ્રોતા એવા હોય પાછા મહાન શ્રોતા હોય, મહાન વક્તા ને
મહાન
શ્રોતા. કેવો જમાનો હશે હે? એ જમાનો કેવો હશે? ગણધર દેવ ઉપદેશ દેતા હોય ને એના શ્રોતા અવધિ જ્ઞાની મન પર્યજ્ઞાની બેઠા હોય ભાવલિંગી સંતો, એ કેવો જમાનો હશે હે? અત્યારે તો એ દર્શન થવા મુશ્કેલ છે. એ મહાન શ્રોતા જાણવું એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો છે અને એવા જૈન શાસ્ત્રના શ્રોતા જોઈએ એમ કે છે. શ્રોતા તો એવા જોઈએ એમ કે છે. શું ગુરુદેવની સભામાં જ્ઞાનીઓ બિરાજતા હતા ત્યાં સુધીનો યોગ જોયો. ઓલાસો ઓલો તો પ્રસંગ જ જુદો છે આખો. શું વળી શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે એવી બુદ્ધિ વડે જે શાસ્ત્ર સાંભળે છે પણ જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શકતા નથી તેને પુણ્ય બંધ થાય છે, પરંતુ પોતાનું વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે શું કહે છે કે જેની એવી બુદ્ધિ મંદ છે અથવા એ રીતે ઉદ્યમવંત નથી થતા, નહીતર આમાં પ્રયોજનભૂત તો સંઘની પંચેન્દ્રિયને પકડાયા વિના રહે નહીં. રહસ્ય પકડવાની એનામાં શક્તિ છે મનુષ્યને તો, પણ એમ કે આપણે શાસ્ત્ર સાંભળો ને એમાં નુકસાન તો કાંઈ નથી, આપણને કાંઈ આપણે બુરું કામ તો કરતા નથી. એ શાસ્ત્ર સાંભળવા બેસીએ તો એટલી વાર ભાવ તો હારા થશે, પૂન તો બંધાશે. શું તો એવી બુદ્ધિ વડે જે શાસ્ત્ર સાંભળે છે વિશેષ સમજી શકતા નથી અથવા સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી, ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરતા નથી, ઉપર ઉપરથી રોજ સાંભળી લે છે, એને માત્ર પુણ્ય બંધ થાય છે. એને આત્મજ્ઞાન નથી થતું પણ એને માત્ર પુણ્ય બંધ થાય છે, પરંતુ એ પુણ્ય બંધ થવાથી પોતાનું વિશેષ કાર્ય કોઈ સિદ્ધ થતું, આત્મહિતરૂપ વિશેષ કાર્યની સિદ્ધિ એને નથી થતી.
બરોબર
કહે છે કે જે નિમિત્ત આત્મકલ્યાણ માટેનું છે એને માત્ર પુણ્ય બંધમાં જ વાપરી નાખવું એ વાત અવિવેક વાળી છે, વિવેક વાળી નથી, માટે એનો ઉપયોગ બરાબર કરવો એમ કે છે. શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે, કારણ કે એ સારું કામ છે, કઈ ખરાબ કામ નથી, માટે આપણું ભલું તો થશે એમ ઓગે ઓગે આપણે શાસ્ત્ર રોજ સાંભળો, આપણું ભલું થાય. શાસ્ત્ર સાંભળવાથી ભલું થાય. વિશેષ કાંઈ એમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન ન કરે તો એને પુણ્યબંધ થાય છે. સાધારણ પુણ્ય બંધ, પાપાનું મંદિર પુણ્ય થાય છે, એમાંથી પુણ્યનું મંદિર પુણ્ય ન થાય. અમે તો આને તો જરાક સૂક્ષ્મતાથી વિચારીએ તો વિશેષ વાત એ છે કે કેટલું ઊંડું ઉતરવું, ઉપર ઉપરથી નહીં સાંભળવું એટલે કેટલું, કે જ્યાં સુધી સાક્ષાત આત્મહિત ન થાય ત્યાં સુધી એનો કેળો મૂકવો નહીં. હજી કેમ આત્મહિત કેમ ન થયું, ક્યાં અટક્યો, ક્યાં ફેર પડે છે, ક્યાં ભૂલરી જાય છે, ક્યાં મને ક્યાં મારે અત્યારે શું ફેરફાર કરવો જોઈએ, કે હું આગળ હાલું, એક પગલું આગળ કેમ ન હાલું મારા માર્ગ પ્રાપ્તિની જગ્યામાં, એમ એને બહુ સૂક્ષ્મ દરકાર જાગે. તો એને કેવળ પુણ્યબંધનું કારણ નથી થતું, પણ એ શાસ્ત્ર શ્રવણ એને માર્ગ પ્રાપ્તિનું નિમિત્ત થઈ જાય છે. અને એવું એટલી કાળજી લેવી જોઈએ, નહીતર આદત પડી જશે, રોજ સાંભળવાની ટેવ પડી જશે. ચાલો આપણે એક કલાક રોજ સાંભળવું તો ખરું, એક કલાક રોજ સાંભળવું તો ખરું, શું પછી તો એમાં એટલી રુચિ ન રહીએ એટલે પછી વહેલું મોડું થઈ જાય, પછી એમાં વહેલું મોડું થઈ જાય. નિયમિત રીતે વહેલું મોડું, કોઈ વખત તો પરવશ પણ વહેલું મોડું થાય, ક્ષમ્ય છે. નિયમિત રીતે જે શાસ્ત્ર સ્વાધ્યાયમાં મોડા આવવા માટે ટેવાયેલા છે એ શાસ્ત્રજીનો અવિનય કરે છે, અને શાસ્ત્ર રચિતા એવા જ્ઞાની પુરુષોને આચાર્ય મહારાજનો શ્રી ગુરુનો પણ અવિનય કરે છે. એને શાસ્ત્રની વિદ્યા નિમિત્ત નૈમિત્તિક સંબંધે પણ કદી ચડે નહીં, કેમ કે એને ઉપેક્ષાને અવિનય વર્તે છે. અને દેવગુરુ શાસ્ત્રનો અવિનય થતાં દર્શન મોહની વૃદ્ધિ થયા વિના રહે નહીં. બહુ મોટું નુકસાન તો આ છે કે દર્શન મોહ વધે છે ત્યાં. કેમ, દેવગુરુ શાસ્ત્રનો અભિનય કરો તો દર્શન મોહ ન વધે? જે દર્શન મોહને છોડાવવાના નિમિત્ત છે, જેનો આદર કરતા દર્શન મોહ છૂટે, એનો અનાદર કરતા દર્શન મોહ વધે, એ તો સીધો દાખલો છે. હે, પાંચમાં બે વધારો તો હાથ થાય ને બે બાદ કરો તો ત્રણ થાય, એ તો સીધી વાત છે. પાંચમાં બે મૂકો તો હાથ થાય ને બે લઈ લ્યો તો ત્રણ થાય કે નહીં? એમ દેવગુરુ શાસ્ત્રનો આદર કરવામાં આવે તો દર્શન મોહ મન થાય કે નહીં? તો અનાદર કરવાથી શું થાય? તીવ્ર થાય, સીધી વાત છે. કેવી રીતે થાય એમ આ તો સીધી વાત છે. એટલે બહુ કાળજી રાખવી, જરાય મળું ન થાય, પ્લેન ચૂકી જઈશ, ગાડી ચૂકી જઈશ, એના કરતા વધારે કાળજી રાખવી. પ્લેન ચૂકી જાય ન મળું કરે તો અડધી કલાક વહેલો જઈને બેસે, શું ગાડી ચૂકી જવાનો તો અડધી કલાક પાંચ કલાક વહેલો જઈને બેસે. અહીંયા છેલ્લી મિનિટે આવવું, કાં ભલે બે પાંચ મિનિટ મોડું થઈ જાય, કાંઈ વાંધો નહીં, આવે અહીંયા કોઈ કહેવા વાળું નથી, પણ આપણે તો અહીંયા કહેવા વાળા છીએ. બરાબર છે, યથાર્થ છે, અભિનય થાય છે, પરવશ પણ થઈ જાય, બીજી વાત છે. સંયોગો હાથની વાત નથી, પણ જે બેદરકાર છે એને બેદરકારીને લીધે નિયમિત મોડા આવવા ટેવાયેલા છે, એ તો શાસ્ત્ર શ્રવણના અધિકારી જ નથી. ખરેખર તો એ અભિનય કરે છે, એને શાસ્ત્ર શ્રવણ કરવાનો અધિકાર નથી. ખરેખર હા, એટલે હાલે છે, ક્યાં પૈસા દેવા પડે છે આપણે, એવું ના છે. એટલે એવી રીતે એને એડજસ્ટ કરવું જોઈએ. તમે જમવા માટે તમારે બંધન છે કે નહીં, બીજા કાર્યોના બંધન છે કે નહીં, તમે ઘણા બંધનો જો તમારા દેહાર્થે સ્વીકારતા હોય તો આત્માર્થે પણ કેટલીક વાત તો તમારે સ્વીકારવી જોઈએ, કેમ કે દેહ કરતા આત્માની કિંમત અનંતવાર દેહના અર્થે એવી રીતે આત્માને ગાળ્યો છે. હવે એક વાર આત્માને અર્થે દેહને ગાળવો પડે તો ભલે ગાળવો, પણ એને પરવશતાની સ્વતંત્રતા થવાના પણ રસ્તા હોય છે. હવે આપણે વ્યક્તિગત વાત છે તો વિચારશો, આવજો તમે ટાઈમ લઈને આપણે વિચાર કરશું.